આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની સહકારી મંડળીઓની ચૂંટણીઓ આગામી 6 મહિના સુધી મોકૂફ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ગુજરાત 64% નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન કરે છે. વિશ્વ આર્થિક મંચમાં ગુજરાત વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસનું પ્રતીક બન્યું. આગામી 3 દિવસ રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળવાની શક્યતા. અને ક્રિકેટની રણજી ટ્રોફી એલિટમાં આજે ગુજરાત અને ત્રિપુરા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR કામગીરીને પગલે રાજ્યની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીઓ આગામી 6 મહિના સુધી મોકૂફ રાખવામાં આવી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જે નિર્દિષ્ટ સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમ ચુકાદાના અનુસંધાને હાથ ધરાઈ હોય કે ધરવાની રહેતી હોય તે સહકારી મંડળીઓને આ જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવી છે.
સહકારી મંડળીઓ જેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલુ છે અથવા ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવાની થાય છે, તેઓને આ જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ પણ મારા વિભાગે જાહેરનામાથી પ્રસિદ્ધ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ ખાતે 215 કરોડના 26 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેમાં નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણીય સહિત 143 કરોડથી વધુના 18 કામોનું લોકાર્પણ અને 81 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કરાયું. 12 કરોડથી વધુના ખર્ચે રમતગમતની માળખાકીય સુવિધાઓમાં વધારો કરતા ઇન્ડોર સ્ટેડિયમ સહિતની સુવિધાઓના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું. મુખ્યમંત્રીએ તાજેતરમાં જૂનાગઢના લોક કલાકાર હાજીભાઈ કાસમભાઈ મીરને પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતાં તેમનું વિશેષ સન્માન કર્યું. નવીનીકરણીય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાત 64% ઉર્જા ઉત્પાદન કરે છે. ગાંધીનગર ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા યોજાયેલ નવીનીકરણીય ઉર્જા કોન્કલેવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, વર્ષ 2003માં નવીનીકરણીય ઉર્જામાં રાજ્યએ માત્ર 90 મેગાવોટ ઉત્પાદનથી શરૂઆત કરી હતી અને આજે વર્ષ 2026માં નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન 42,500થી વધુ મેગાવોટ સુધી પહોંચ્યું છે.
હું વાંચી રહ્યો હતો કે રિન્યુએબલ એનર્જી ટોટલ પ્રોડક્શન જે છે એમાં આપણું પ્રોડક્શન અબોવ 64% છે. જે આપણે 100 યુનિટ અગર વાપરતા હોઈએ તો ગુજરાતની અંદર 64%થી વધારે યુનિટ આપણે રિન્યુએબલ એનર્જી વાપરીએ છીએ, જે દુનિયાની અંદર બહુ ઓછા દેશની અંદર આ પ્રકારની વ્યવસ્થા છે.
દાવોસ ખાતે યોજાયેલ વિશ્વ આર્થિક મંચ 2026માં ગુજરાત વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસનું પ્રતીક બન્યું. વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, વિશ્વ આર્થિક મંચમાં વિશ્વભરના અગ્રણી અધ્યક્ષ, CEO, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે 58થી વધુ મહત્વની બેઠકો યોજાઈ, જેમાં પ્રગતિશીલ રાજ્ય તરીકે ગુજરાતે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. તેમણે ઉમેર્યું, ગુજરાતનું વિશ્વકક્ષાનું રમતગમત માળખું રોકાણકારો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
ક્ષેત્ર પણ ગુજરાત માત્ર વેપાર પૂરતું નહીં પણ વિશ્વ કક્ષાનું માળખું ઉભું કરવા જઈ રહ્યું છે, ત્યારે રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ ગુજરાત એ સફળ રહ્યું છે. ગુજરાતના ગવર્નન્સ મોડલ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પ્રત્યે પણ એક અતૂટ વિશ્વાસ. દાવોસ વર્લ્ડ ફોરમ ઇકોનોમી, જે ત્યાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું પ્રતિનિધિમંડળ ગયું, એમાં આ પ્રકારનું મહત્વનું કહી શકાય એવું ગુજરાત માટે એચિવમેન્ટ જે મળ્યું છે ત્યારે આપણા સૌ માટે હર્ષની વાત છે.
ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે થયેલા મુક્ત વેપાર કરારને ઉદ્યોગકારો અને વેપારી મંડળના પ્રમુખો આવકારી રહ્યા છે. સુરત હીરા મહામંડળના અધ્યક્ષ જગદીશ ખૂંટે કહ્યું, આ કરારથી યુરોપિયન સંઘના 27 દેશોમાં ભારતીય ઝવેરાત ઉત્પાદનોની માંગ વધશે, જેને કારણે નિકાસ પણ વધશે.
યુરોપિયન કન્ટ્રી કે સાથ, યુનિયન કે સાથ જો ડીલ હુઆ હૈ, ફ્રી ટેક્સ ડીલ, તો ઉસસે ડાયમંડ ઇન્ડસ્ટ્રી કો બહોત બડા ફાયદા મિલેગા. क्योंकि अभी तक वो 10% टैरिफ था, 10% वो घटा के 0 से 3% लगेगा. तो मेरी वजह से तो ऐसा लगता है कि हमारे डायरेक्ट डायमंड को एन्युअल वार्षिक 500 से 600 करोड़ तक फायदा मिलेगा और आगामी समय में बहुत बड़ा उसका बेनिफिट मिलेगा.
आ समाचार आप આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા X હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ની ફોલો કરશો.
અંબાજી ખાતે આવતીકાલથી શરૂ થતા ત્રિદિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026 પૂર્વે સુરક્ષા વ્યવસ્થા અંગે મોકડ્રીલ યોજાઈ હતી. અંબાજી અને ગબ્બર વિસ્તારમાં 3 તબક્કામાં, જેમાં રોડ અકસ્માત રેસ્ક્યુ, ગબ્બર પરિક્રમા પથ પર ભાગદોડ તેમજ રોપ વે ઉડનખટોલા સુરક્ષા અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, SDRF પાલનપુર, આરોગ્ય વિભાગ, 108 ઇમરજન્સી સેવા, ફાયર વિભાગ, પોલીસ તંત્ર સહિતના અધિકારીઓ જોડાયા હતા. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શામળાજી ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં 200થી વધુ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિકસિત ભારત જી રામજી યોજના વિશે માહિતી આપી હોવાનું સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું.
યોજનાથી ગામડું સમૃદ્ધ થશે અને એના થકી દેશ પણ સમૃદ્ધ થશે એનો સંવાદ એક યોજવામાં આવ્યો હતો અને સૌને સમજાવવામાં આવ્યા હતા કે જે જુઠાણો ફેલાવવામાં આવ્યો છે કે મનરેગા બંધ થઈ ગઈ છે, હવે લોકોને રોજગારી નથી મળવાની, પણ એના વિશે અમે સમજણ આપી હતી કે મનરેગાનું નામ બદલીને જીરામજી નામ આપ્યું છે, કામ પણ એમને મળી રહેવાનું છે અને કામ પણ વધુ મળી રહેવાનું છે, વધુ રોજગારીની ઊભી થવાની.
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ વિસ્તારમાં સૈન્યની ગાડી પલટી જતા અકસ્માત સર્જાયો, જેમાં 3 સૈનિકોને ગંભીર ઇજા પહોંચી. અકસ્માત બાદ ઘાયલોને નજીકના CHC સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. સૈન્યની આ ગાડી નાશિકથી જોધપુર જઈ રહી હતી. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રેલવેના મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં મારી ટિકિટ મારી શાન, વિકસિત ભારત માટે મારું યોગદાન નામનું વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે ભાવનગર ટર્મિનલ સ્ટેશન ખાતે રેલ પ્રબંધક દિનેશ વર્માએ આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ભાવનગર મંડળના મુખ્ય 3 સ્ટેશનો ભાવનગર ટર્મિનસ, વેરાવળ અને જૂનાગઢ પર આ અભિયાન ખાસ રીતે ચલાવવામાં આવશે. આ સ્ટેશનો પર જાગૃતિ સ્ટોલ સ્થાપવામાં આવ્યા છે, સેલ્ફી પોઈન્ટની સુવિધા ઉપલબ્ધ છે તેમજ બેનર અને પોસ્ટર દ્વારા મુસાફરોને સંદેશ આપવામાં આવી રહ્યા છે. વંદે માતરમના 150 વર્ષના સંદેશ અને સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતની થીમ સાથેની કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળ CISF વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનનું ગઈકાલે કચ્છના લખપત અને પશ્ચિમ બંગાળના બખખાલી ખાતેથી પ્રસ્થાન થયું. આ 2 CISF સાયકલિંગ ટુકડી ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠા પર લગભગ 6,500 કિલોમીટરનું અંતર કાપશે, જે 22 ફેબ્રુઆરીના રોજ કેરળના કોચી ખાતે સમાપ્ત થશે. આગામી 3 દિવસ રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ લઘુત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દરમિયાન ગઈકાલે 7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. ક્રિકેટની રણજી ટ્રોફી એલિટમાં 7મા અને અંતિમ ગ્રુપ સ્ટેજનો તબક્કો આજથી શરૂ થશે. આજે અગરતલામાં ગુજરાતની ટીમ ત્રિપુરા સામે રમશે, જ્યારે સાલેમમાં બરોડાની ટીમ યજમાન તમિલનાડુ સામે રમશે, તો સૌરાષ્ટ્રનો સામનો ચંડીગઢ સામે થશે. ગુજરાત ત્રિપુરાની મેચ સવારે 8:45 શરૂ થશે, જ્યારે બાકીની બંને મેચ 9:30 વાગે શરૂ થશે. મહેસાણા ખાતે પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરાયું. સ્થાનિક જાહેર આરોગ્ય સમસ્યાઓ પર હિતધારકો સાથે સંવાદ સાધી તેના કારણો સમજવા તથા નિવારણ માટે પગલાં લેવા યોગ્ય ભલામણો મેળવવાના હેતુથી આ વિશેષ પરિસંવાદ યોજાયો, જેમાં માતા આરોગ્ય, જાતિગત પ્રમાણ, કુપોષણ અને રસીકરણ વિરોધ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કૃત્રિમ બુદ્ધિમત્તા AI પર વ્યાખ્યાન યોજાઈ, જેમાં નિવૃત્ત વૈજ્ઞાનિક અને કુલપતિ દ્વારા AIના વધતા મહત્વ અને ઉપયોગ અંગે મહત્વપૂર્ણ માહિતી અપાઈ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની સહકારી મંડળીઓની ચૂંટણીઓ આગામી 6 મહિના સુધી મોકૂફ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ગુજરાત 64% નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન કરે છે. વિશ્વ આર્થિક મંચમાં ગુજરાત વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસનું પ્રતીક બન્યું. આગામી 3 દિવસ રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળવાની શક્યતા. અને ક્રિકેટની રણજી ટ્રોફી એલિટમાં આજે ગુજરાત અને ત્રિપુરા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.